તારીખ 5/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 143.
જ્ઞાન છે, મધ્યસ્થ જ્ઞાન છે, પદાર્થ સફર પદાર્થ જેમ છે તેમ જાણવાના વિવેક વાળું છે, વિવેક છે. સફર પદાર્થ જેમ છે તેમ સ્વપર સ્વરૂપે જાણવો અને એ જાણતા પરપદાર્થ પ્રત્યે પરપણ જણાતા સહજ ઉપેક્ષા ભાવ થવો, સ્વપદાર્થનો વિશે સ્વપણ જણાતા સ્વરસનો ઉત્પન્ન થવો, નિજ રસનો ઉત્પન્ન થવો, એવું વિવેકનું સ્વરૂપ છે, અર્થાત શુદ્ધ પરિણતિનું સ્વરૂપ છે. શુદ્ધ પરિણતિ એટલે સંવર પરિણતિ અથવા નિર્જરા પરિણતિ. નિદ્રા એટલા માટે લીધી છે એ વિશેષપણે પરિણામમાં આગળ વધે છે એવો નીચેના કથનોમાં થોડો ધ્વનિ આવે છે. એટલે અહીંયા એને નિર્જરા લીધી છે, શુદ્ધ પરિણતિ અર્થાત નિર્જરા. પરિણતિ શુદ્ધિ, પરિણતિમાં શુદ્ધિનું સ્વરૂપ અથવા વિવેકનું સ્વરૂપ આ પ્રમાણે છે. આ પ્રમાણે એટલે નીચે પ્રમાણે છે. જ્યાં પરમાત્માનો વિલાસ નજીક છે ત્યાં અનંત ગુણના રસને ફરી પરિણામ ન મળી સમાધિ લાગે, ફરીને નિર્વિકલ્પ થાય છે. નિર્જરા એટલે મેળ છે ફરીને મેળ. પ્રથમ નિર્વિકલ્પ દશા થઈ ત્યાર પછી પણ જે જ્ઞાનધારા ચાલુ છે તેમાં પણ આત્મરસ વિશેષ વધતા અથવા પુરુષાર્થ વિશેષ થતા પરમાત્માનો વિલાસ એટલે શુદ્ધોપયોગ, શુદ્ધોપયોગમાં વિલાસ થતો છે, આનંદ ઉત્પન્ન થાય છે. એ આનંદના ભોગવતાને અહીંયા ચૈતન્ય વિલાસ કહેવામાં આવે છે. એવા પરમ સ્વરૂપનો આનંદ સહિતનો અનુભવ પુરુષાર્થ વધતા નજીક થયો. નજીક થયો એટલે પાછો ફરીને શુદ્ધોપયોગ થવાની ક્ષણ આવી, નજીકનો સમય આવ્યો. ભાવથી ને સમયથી બંનેમાં નજીકતા થઈ. ત્યાં અનંત ગુણના રસને ફરી પરિણામમાં વેદીઓને સમાધિ લાવી, ત્યાં અનંત ગુણના રસને શુદ્ધોપયોગમાં ફરીને વેદનમાં લેતા નિર્વિકલ્પ સમાધિ લાગે. નિર્વિકલ્પ દશા થઈ અને સમાધિ દશા કહેવામાં આવે છે. કેમ કે તે કાળે બુદ્ધિપૂર્વકના રાગનો પ્રભાવ નથી, અભાવ છે, અને એકાકાર ચૈતન્ય સ્વરૂપનું અવલંબનમાં જે લાગેલો છે, લીન થયેલો છે, भगवान अमृतचंद्राचार्य 143 गाथामा आ दशा ने वर्णवा माटे केवल ज्ञानी नो दृष्टांत लिए छे। सिद्धांत एवो छे शुद्धोपयोग नी दशा बतावानी, अने एना माटे दृष्टांत नी पसंदगी करी केवल ज्ञानी ने, कि जेम केवल ज्ञानी छे ए पोताना स्वरूप मां लीन होवाथी स्वरूपहीनता काले कोई विकल्प नहीं, तो पण तेमने सर्वनयनु ज्ञान छे एम कही शकाय छे। कोई नय ज्ञान थी ते अजाण्या छे के नहीं एम जरा पण सम्मत थी शके एवुं नथी। छद्मस्थ ने नय पक्षनो विकल्प छे ते प्रकारनुं नय ज्ञान नहीं होवा छता परमात्मा भगवान केवल ज्ञानी ने सर्वलयोनु ज्ञान उपस्थित है, सर्वलयोनु ज्ञान वर्ते है, सर्वलयोनु ज्ञान प्राप्त है, उपलब्ध है। तेम अहिया सम्यक दृष्टि पण सद्योग में लीन है, त्यारे पण तो बन्ने लयोना कथन ने एना अर्थ ने तेना भाव ने जाने छे, भले कोई पण लयनो एने विकल्प नथी तो पण एवी वात लीधी छे। 143 શાંતિ ક્રાંતિનું શું સ્વરૂપ છે એ પ્રશ્નના ઉત્તર ઉપગાથા કહે છે 143। શાંતિ ક્રાંતિ એટલે વિકલ્પાંતિ ક્રાંતિ, નય પક્ષનો વિકલ્પ નથી, નિશ્ચય લઈનો કહેવાય એવી જે નિર્વિકલ્પ દશા છે એવા જીવનું શું સ્વરૂપ છે, એની દશાનું શું સ્વરૂપ છે એ પ્રશ્નના ઉત્તર ઉપગાથા કહે છે। જેવી રીતે મૂળ ગાથામાં કેવળ ભગવાન નથી લીધા, નય પક્ષથી રહીત સમયથી પ્રતિબદ્ધ થયો થકો એટલે પોતાના શુદ્ધાત્મામાં લીન થયો થકો, બંનેનો એના કથનને કેવળ જાણે છે પરંતુ નય પક્ષને એટલે કોઈ પણ એક પક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી, નિશ્ચય નહીંના પક્ષને પણ ગ્રહણ કરતો નથી, પક્ષ નામ વિકલ્પને ગ્રહણ કરતો નથી। જેવી રીતે એ વાત સમજાવવા માટે કેવળી દ્રષ્ટાંત આપે છે, જેવી રીતે કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા એ નિશ્ચય વ્યવહાર નિશ્ચય નહીં પક્ષો તેમના સ્વરૂપને કેવળ જાણે છે પરંતુ નિરંતર પ્રકાશમાં સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે સદા પોતે વિજ્ઞાન ઘન થયા હોય ને શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહણ કરતા નથી, આ દ્રષ્ટાંત આપ્યો કેવળી ભગવાન, કે એમને તો શ્રુત જ્ઞાન ની ભૂમિકા જ નથી, નહી તો શ્રુત જ્ઞાન ના અવયવભૂત છે, પણ પોતે તો શ્રુત જ્ઞાન ની ભૂમિકાને ઓળંગીને આગળ કેવળ જ્ઞાન માં આવી ગયા છે. તેથી એમને જરા પણ કોઈ પણ લય પક્ષ નું ગ્રહણ થતું નથી. તેની લય આત્મા ક્ષયોક્ષમ થી જેનું ઉપયોગ થાય છે એવા શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પો અહીંયા શ્રુત જ્ઞાની આત્મા આવેલો છે. શ્રુત જ્ઞાન હોવા છતાં શેનાથી વિકલ્પો ઉત્પન્ન થાય છે, કે ક્ષયોક્ષમ થી જેનું ઉપયોગ થાય છે એવા શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થવા થતા હોવા છતાં જ્ઞાનની દશામાં આવા વિકલ્પો સંભવિત છે, ઉત્પન્ન થાય છે શ્રુત જ્ઞાનીને, તેમ છતાં નિર્વિકલ્પ દશાના કાળમાં શું થયું કે જેથી ન થયા આવા વિકલ્પો? કે પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે પરનું ગ્રહણનો વિકલ્પનો પરનું ગ્રહણ કરવા પ્રતિનો ઉત્સાહ એટલે રસ પુરુષાર્થ નિવૃત્ત થયો છે, નાસ્તિથી લીધું. અસ્થિથી સ્વરૂપ ગ્રહણ, સ્વરૂપ ગ્રહણ, સ્વનું ગ્રહણ કરવાનો ઉત્સાહ પ્રવૃત્ત થયો હોવાથી, નિવૃત્ત થયો તો આ પ્રવૃત્ત થયો હોવાથી આમ અર્પિત માંથી અનર્પિત નીકળે છે. શ્રુત જ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચય નહીં પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે, કે કેવી રીતે કેવળ જાણે છે, પરંતુ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા પોતાના સ્વરૂપને કેવી રીતે ગ્રહણ કર્યું છે? અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી, એ વિશેષણ સ્વસમયનું છે, નિર્મળ નિત્ય ઉદિત એવા ચિન્મય ચૈતન્ય માત્ર સ્વસમયથી પ્રતિબદ્ધ પણ આવડે એટલે લીન પણ આવડે અથવા ચૈતન્યમય આત્માના અનુભવ વડે, તે વખતે એટલે નિર્વિકલ્પ અનુભવ વખતે પોતે જ વિજ્ઞાન ઘન થયો હોય ને, પોતે જ વિજ્ઞાન ઘન થયો હોવાને લીધે એટલે વિતરાગતા ઘણી ઉત્પન્ન થઈ હોવાને લીધે શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર જલપરૂપ તથા બહિર્જલપરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંત પણ આવડે. ક્યાં શ્રુત જ્ઞાનની ભૂમિકાનું અતિક્રાંત પણ કેવળીને લીધો? અહીંયા કહ્યું કે શ્રુત જ્ઞાનાત્મક અંતર્જલ્પ અને બહિર્જલ્પ રહે છે, વિકલ્પની ભૂમિકામાં સૂક્ષ્મ વિકલ્પ અને સ્થૂળ વિકલ્પો ઉત્પન્ન થાય છે એવી ભૂમિકા ઓળંગી ગયો હોવાને લીધે, એ ભૂમિકાથી આગળ ગયો હોવાને લીધે કોઈ પણ નય પક્ષને નય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી. તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર થયો છે, સમસ્ત વિકલ્પોથી કોઈ પણ પ્રકારના જેનું નામ વિકલ્પ કહી શકાય એવા કોઈ પણ આત્મા સંબંધીના, શુદ્ધાત્મા સંબંધીના, શુદ્ધ સ્વભાવ સંબંધીના કોઈ પણ વિકલ્પ, એક પણ વિકલ્પ સુદ્ધા તેનાથી અતિ પર થયો છે. પર થયો એટલું નહીં, દુનિયા અતિ પર થયો છે, પરતરહ એવો શબ્દ છે સંસ્કૃતમાં. સખળુ નિખિલ વિકલ્પે ભ્યા પરતરહ, અતિ પર પરમાત્મા એને અહીંયા પરમાત્મા શબ્દથી અમૃતચંદ્રાચાર્ય સંબોધે છે. અતિ પર થયેલો તે પરમાત્મા, તે જ્ઞાનાત્મા, પ્રત્યક્ષ જ્યોતિ એટલે ભિન્ન પડેલી જ્ઞાનની જેની જ્યોતિ છે એવો, આત્મખ્યાતિરૂપ સ્વભાવ જેને પ્રસિદ્ધ કર્યો છે એવો, અનુભૂતિ માત્ર જેની દશા છે એવો, તે સમયસાર છે. ત્રિકાળી ભગવાન આત્માને સમયસાર કહ્યો, નમસ્તમય સારાય, અહીંયા એનો નિર્વિકલ્પ અનુભવ કર્યો એને સમયસાર કર્યો. 15મી ગાથામાં ભગવાન કુંકુંડાચાર્ય એને સમસ્ત જીવ શાસન કર્યું. આમ નિર્વિકલ્પ સ્વાનુભૂતિનો વિષય કેટલી મહિમાથી કર્યો છે એ વિચારવા યોગ્ય છે. છઠ્ઠા સાતમા ગુરુસ્થાને બિરાજમાન ભાવનિંદી આચાર્ય નિર્વિકલ્પ દશાની વાત આવે છે તો આટલી મહિમાથી વર્ણન કરે છે. વિજ્ઞાન ઘન થયો છે, પરમાત્મા થયો, જ્ઞાનાત્મા થયો, આત્મખ્યાતિ અનુભૂતિ માત્ર સમય સાથે એને બતાવવા માટે કેવો જ્ઞાનીનું દ્રષ્ટાંત લે છે, કેવળ સાથે સરખાવ છે. કોઈ કોઈ સૂક્ષ્મ ઓછો હોવાને લીધે કોઈ જીવોને અનુભવી કોઈ જીવોને એટલો જોરથી અનુભવ આવે, પ્રથમ નિર્વિકલ્પ અનુભવ કે જાણે કેવળ જ્ઞાન થાય તો કશું એમ લાગે. ગુરુ જ્ઞાન તો 12મા ગુરુસ્થાને થાય છે, પણ ગુરુસ્થાનનો ક્રમ આગમથી એટલો અભ્યાસિત ન કર્યો હોય એટલે સૂક્ષ્મમાં જાણ પણ ન કર્યું હોય તો સ્વરૂપનું અનુસંધાન થતાં બહુ જોરથી નિર્વિકલ્પ અનુભવ આવ્યો હોય તો એને એવો આભાસ થાય ઘરે કોણ જ્ઞાન થતું કહેશે એવો બહુ ઓછો સૂક્ષ્મ હોય, ઘણું ઓછું જાણ પણ હોય એને એવો આભાસ થાય કેવું જ્ઞાન થયું કશું. કેમ કે ત્યાં તો કેવળ શુદ્ધાત્મા નું સ્વરૂપ સંચેતન એટલું બધું બળવાનપણે પુરુષાર્થ યુક્ત દશામાં બળવાનપણે ઉત્પન્ન થાય છે હોય છે કે જયારે બીજું કઈ ત્યાં પ્રતિબંધ જ નથી દેખાતો. બુદ્ધિગમ્ય પ્રતિબંધ તો સ્વવિકલ્પ જે વિકલ્પ દર્શાવે છે એ તો ત્યાં ઉપસ્થિત જ નથી, પછી શું જોઈએ થાય. જે અબુદ્ધિપૂર્વકનો રાગ છે તો એનો વિષય નથી, સૂક્ષ્મ જ્ઞાન પકડાતો નથી કોઈને. એટલે તો એને સરખાવવા માટે પરમાગમમાં પણ એને કેવળ જ્ઞાની દ્રષ્ટાંત એવો એકાકાર અનુભવ છે. કારણ થોડો પ્રશ્ન ચાલ્યો તો વાંચનમાં ઇન્દ્રિયના આનંદ ને અતિન્દ્રિય આનંદ નો તફાવત કોઈને માનસિક શાંતિ કશાય ઘણો મંદ થતા અનુભવમાં આવે એને ભ્રાંતિ થાય કે આત્માની શાંતિ ને આનંદ થયો, એનું એક સ્થૂળ લક્ષણ તો એ છે. ત્યાંનો અતિન્દ્રિય આનંદ છે એ સર્વ પ્રદેશેથી થાય છે, અસંખ્ય પ્રદેશેથી. જેટલો આખો ચૈતન્ય પિંડ છે એમાં ઉપયોગ આનંદ પસરી જાય છે, ઉપયોગ ફરી વળે છે. સ્વસંવેદન અને આનંદ સમકાળે એક કાળે પ્રદેશે પ્રદેશેથી વેદાય છે. માનસિક આનંદમાં એવું નથી થતું, કોઈ એવી કલ્પનામાં હોય છે કે મને અહીંયા આનંદ આનંદ થઈ ગયો, મન છે ત્યાં એને આનંદનો ખ્યાલ આવે છે. કોઈ વળી એવી કલ્પના કરે છે કે સમાધિ લાગતા ભ્રમરંભ્રની અંદર આનંદની ઉત્પત્તિ થાય, તો આખો જે અખંડ આત્મા છે, ક્ષેત્રથી પણ જે અખંડ છે, એના કોઈ એક ભાગમાં આ પરિણમન થાય એવું તો અવસ્થુ પણ બનતું નથી. બધા જ ગુણો બધા પ્રદેશે પરિણમે છે, પણ સૂક્ષ્મ જ્ઞાનમાં તો જે તે ઇન્દ્રિય દ્વારથી ઉપયોગ પરિણમે છે ત્યાં ત્યાં તેના સૂક્ષ્મ હોવાથી સુંદર ચાખું જીભથી થાય છે, તો ત્યાં ત્યાં વેદન આવે છે, ત્યાં જ્ઞાન થાય છે, ખ્યાલ આવે છે. પણ જ્ઞાન ગુણનું પરિણમન સર્વ પ્રદેશે હોય છે, માત્ર જીભ ઉપર જ પરિણમન થાય ને બીજે જ્ઞાનની ગેરહાજરી છે એમ નથી, પણ ઉપયોગ ત્યાં એકાગ્ર થયો છે એટલે એવો ખ્યાલ રહે છે કે અહીંયા જ ખાલી જ્ઞાન છે, આટલામાં જ જ્ઞાન છે એમ નથી. એમ માનસિક આનંદની અંદર પણ કોઈ એક ભાગ પકડાય છે એ ઇન્દ્રિય જ્ઞાનનો પ્રકાર છે, ઇન્દ્રિયના પરિણમનનો પ્રકાર છે. અતિન્દ્રિય દશામાં તો સર્વાંગે સર્વ પ્રદેશે આનંદ થાય છે, એ પણ તફાવત છે. જો કે ત્યાં થોડો તર્કનો અવકાશ છે, દલીલ આવી શકે છે આ જગ્યાએ કે અમને જ્યારે આનંદ થયો ત્યારે તો રોમાંચ ઉલ્લસિત થઈ ગયા હતા. રોમાંચ તો આખા શરીરમાં છે, રોવાડા જેને આપણે શરીરની છિદ્રો તો આખા શરીરમાં છે, તો પછી સર્વ પ્રદેશે આનંદ થયો કે આવી દલીલ આવી શકે છે. અને એ રીતે પણ કોઈ ભ્રમણામાં પડે છે, ઘણો રોમાંચ હતો, આત્માના જ વિચાર હતા, સ્વભાવના જ વિચાર કરતા હતા, અને એ સ્વભાવના વિચારમાં રોમાંચિત પણ થયું, માટે તે આત્માનો આનંદ થયો. ત્યાં કેવી રીતે એ તફાવત જાણવો? ત્યાં ત્યાં પણ એક લક્ષણ છે, પણ આ વાતો તો બધી બહુ સૂક્ષ્મ વાતો છે. દેહથી ભિન્ન ચૈતન્યનું જ્ઞાન થાય છે શુદ્ધોપ યોગમાં, રોમાંચનો વિષય નથી, એ શરીર સાથે સંબંધ ધરાવે છે. રોમાંચિત થયેલું પરિણમન એમાં શરીરની સહિતપણાનું વેદન છે, અહીંયા શરીરથી ભિન્નપણાનું વેદન છે, ઉલટો સુલટો ફેર છે. પણ જેને પેલા આનંદની ખબર નથી ને કોઈ દિવસ અનુભવ્યો જ નથી, એ કેવી રીતે જુદો પાડે? એટલે એને ભ્રમણા થવાનો સંભવ છે. પણ છતાં એ વિષયમાં જેને ઊંડું ઉતરવું છે એને તો એના પડખા સમજવા જોઈએ, વિચારી લેવા જોઈએ, જાણી લેવા જોઈએ, અને ભ્રમણા ન થાય એ સ્થિતિમાં એને રહેવું જોઈએ. સમજણમાં તો કાલ તો થોડો તાત્વિક જવાબ કે જેને જ્ઞાન અને રાગની ભિન્નતાનો અભ્યાસ ચાલે છે એને રાગમાં તો આકુલતા ભાસે છે, અને કષાયની મંદતામાં પણ આકુલતા જ ભાસે છે. આકુલતા ભાસે છે એટલે લાગે છે, આગળ જે આકુલતા સ્વરૂપે છે એવું જે પરિણામ, એ જ પરિણામમાં આનંદની કલ્પના થાય તો ત્યાં અત્યંત વિપરીત પણ થયું. કેમ કે જે દુઃખરૂપ છે એને આનંદરૂપ માન્યું, એવા જીવને તો મુમુક્ષુની ભૂમિકામાં આવવાનું પણ થયું નથી કે જે ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય અને સુખરૂપ સ્વભાવ છે તેનું એને ભાષણ ભાવ ભાષણ થયું હોય. અહીંયા તો વાસ્તવિક આત્માનો આનંદ ઉપજે છે, એ જીવ તો સ્વરૂપના યથાર્થ નિશ્ચય વાળો, એટલે કે સ્વરૂપના યથાર્થ ભાવ ભાષણ વાળો છે, તો એમાં એને આત્માનું નિરાકુળ સુખ, રાગ રહિત સ્વરૂપ છે, એ ભાષ્યું છે. राग रहित ज्ञान लक्षण थे, राग रहित ज्ञानमय स्वभाव एने भाषो छे। અને અનુભવમાં આવે છે ત્યારે જેવો ભાષો હતો તેવો અનુભવમાં આવ્યો એવી પ્રતીત થાય છે અનુભવથી, ત્યાં જ્ઞાનની સાથે પ્રતીત ત્યાં ભળે છે, એટલે ત્યાં કલ્પના થતી નથી। પણ જેને સ્વભાવ ભાષો નથી અને સ્વભાવની કલ્પના થઈ છે એને કશાયની મંદતાવાળા રાગના પરિણામમાં સુખની કલ્પના થવાની સંભાવના છે, સંભવિતતા છે, અને એ પૂરે જીવ ત્યાં ભૂલ કરે છે કે મને આત્માનો આનંદ થયો, મને સમ્યક દર્શન થઈ ગયું, એમ એને કલ્પના થઈ આવે છે। એ કલ્પના થવામાં તો હજી એ સમ્યક સન્મુખ પણ થયો નથી, થઈને એને સ્વરૂપ ભાષ્યું નથી। તો જો સમ્યક સન્મુખ નથી થયો તો સમ્યક અનુભવમાં ક્યાંથી આવ્યો, ભૂમિકામાં તો આવ્યો નથી। એટલે એમ કીધું છે કે અનુભવી જીવને પહેલા અનુભવ પૂર્વેની ચોક્કસ ભૂમિકા હોય છે, એ ભૂમિકામાં આવ્યા પહેલા શુદ્ધો કોઈને અનુભવ હોય છે, આત્માનો વિચાર કરે છે માટે અનુભવ થાય છે, એવું નથી। વિચાર કરનારા જીવ કલ્પના એ ચડે છે, યથાર્થ નિર્ણય હોય તો જ કલ્પના ન થાય, ભાવ ભાષો હોય તો જ કલ્પના ન થાય, અને તો એને આનંદની સમ્યક દશા ઉત્પન્ન હોય કે જે દશામાં કલ્પના જરા પણ હોતી નથી, વાસ્તવિક આનંદ હોય છે। એટલી ચર્ચા ત્યાં નહોતી થતી। કાલે બેન શ્રીના વચનામૃતમાંથી 350 વિષય નહોતો ત્યાં, પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, વિષય ચાલતો વિષય નહોતો, એટલે થોડું વિષયાંતર થાય છે એવું લાગ્યા કરતું હતું, એક વાત તો એ પણ થોડીક ખતમ રહેતી હતી। આનંદનો વિષય હતો, એકદમ જવાબ ઉડાડી દઈએ, વિષય અંતર થશે પ્રશ્ન તો અહીંથી ચાલ્યો હતો। નાયકની સ્વાનુભૂતિ વિના જ્ઞાન હોય નહીં, અને નાયકના દ્રઢ અવલંબને આત્મદ્રઢ સ્વભાવ રૂપે પરિણમીને જે સ્વભાવભૂત ક્રિયા થાય તે સિવાય ક્રિયા નથી, જ્ઞાન ક્રિયા, જ્ઞાન ક્રિયા ત્યાં મોક્ષ એ વિષય લીધો છે, ક્રિયા ઉપર વાત ચાલતી, એ જે શુદ્ધ ચારિત્રની ક્રિયા છે, સ્વરૂપ સ્થિતિની ક્રિયા છે, જેમાં આનંદની ઉત્પત્તિ હોય છે, એમાંથી પ્રશ્ન તમારી ને ઉઠાવી દીધો, શુદ્ધ ક્રિયામાં તો આનંદ છે, અથવા એ જ્ઞાન જ્ઞાન જ છે એમ કેમ ખબર પડી, એમ એક પ્રશ્ન પહેલા ચાલ્યો। તો એ આનંદની મોહર છાપવાળો આનંદ મુદ્રિત જ્ઞાન છે, એમાંથી આનંદની વાત પકડી લીધી, કે માનસિક આનંદ છે, ખોટો આનંદ છે, સાચો આનંદ છે, એની શું ખબર પડે, એમાંથી વિષય લંબાઈ ગયો। પરમાત્માનો વિલાસ કહે છે, આનંદ ને પરમાત્માનો વિલાસ કહે છે, પણ પરમાત્મ સ્વયં એવો પોતે એનો આનંદ ગુણ છે એ પોતે વિકસિત થાય છે અને સ્વયં પરમાત્મ સ્વરૂપનો ત્યાં અનુભવ વર્તતો હોય છે, અને
આત્મા વિલીન સમાધિ લાગી નિર્વિકાર ધર્મનો વિલાસ અથવા પ્રકાશ થયો. ત્યાં પણ નિર્વિકાર ધર્મનો પ્રકાશ થયો, પ્રકાશ થયો એટલે વિલાસ થયો એમ કહ્યું. આનંદ છે ને, આનંદ હારે હારે લેવો છે, અધિકાર આનંદ નો ઉપાડ્યો છે ને. નિર્વિકાર ધર્મનો પ્રકાશ થયો અથવા દોષનો વિનાશ થયો અને ગુણનો વિનાશ થયો, દોષનો નાશ થઈને ગુણનો વિકાસ થયો, ગુણનો વિનાશ થયો. પ્રતીતિમાં તે જ કાળે પ્રતીતિમાં પ્રતીતિ ભાવમાં રાગાદી રહિત ભાવનામાં મનોવિકાર ઘણો ગયો ત્યારે આગળ અંશ પ્રજ્ઞાત થયો. પ્રતીતિમાં રાગાદી રહિત ભાવનામાં, પ્રતીતિ તો સ્વરૂપની પણ છે અને પ્રતીતિમાં પોતે સંપૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત થશે એવી પણ પ્રતીતિ છે. પ્રતીતિને વિચાર નથી, પ્રતીતિને વિચાર નથી. પ્રતીતિ તો પોતે જ નિર્વિકલ્પ નિર્વિચાર સ્વરૂપે છે. પ્રતીતિ એટલે ખાતરી, બે વાતની ખાતરી છે અહીંયા. કે એક તો હું પરિપૂર્ણ શુદ્ધ પરમાત્મ પદ સ્વરૂપ છું, નિશંકપણે મારું પરમાત્મ પદ પ્રત્યક્ષ જ્ઞાનમાં સ્વાનુભવ ગોચર હોવાને લીધે, સ્વાનુભવને કારણે, પ્રત્યક્ષ સ્વાનુભવને કારણે અત્યંત નિશંકતાના સ્થાનમાં એ વિષય નથી ગયો. નિજ સ્વરૂપનો વિષય, એ વિષયની અંદર પોતે અત્યંત નિશંક છે. એટલે કેમ કે સ્વાનુભવ ગોચર, પ્રત્યક્ષ સ્વાનુભવ ગોચર સ્વસ્વરૂપ છે. તો એવા સ્વાનુભવમાં આવો જ છું, એવા છો પણ આનો પ્રતીતિ સ્વાભાવિક જ ઉપજે છે, નહીં ઉપજવાનો પ્રશ્ન રહેતો નથી. જેવો અનુભવ થયો અથવા જેવો અનુભવમાં આવ્યો એવો જ છો એવી પ્રતીતિ ત્યાં સમ્યક પ્રતીતિ પ્રગટ થાય છે. સાથોસાથ અવસ્થા અપેક્ષાએ એક બીજી પ્રતીતિ પણ ત્યાં વર્તે છે, બંને નિર્વિકલ્પ છે. કે હવે પરિપૂર્ણ શુદ્ધ દશા થઈ જ જવાની છે, પૂર્ણ શુદ્ધતા જે એની ભાવનાનો વિષય છે. અહીંયા પ્રતીતિ સાથે ભાવના લીધી છે. પ્રતીતિમાં રાગાદી રહિત ભાવનામાં બે વાત સાથે જોડી છે. થોડી સ્વરૂપ પ્રતીતિ નથી લીધી, સ્વરૂપે રાગાદી રહિત છે પણ ભાવના લઈએ તો એક એકાગ્રતારૂપ ભાવના છે અને એ પૂર્ણ શુદ્ધિની ભાવના છે. બંનેમાં રાગાદી રહિતપણાની જ ભાવના છે. સ્વરૂપે કરીને પણ હું રાગાદી રહી છું અને પૂર્ણ શુદ્ધતામાં પણ સર્વાંશે રાગાદી રહિતની ભાવ થવાની ભાવના છે. એવી ભાવનામાં, પ્રતીતિ સહિતની એવી ભાવનામાં મનોવિકાર ઘણો ગયો એટલે પરિણતિમાંથી જે રાગરસ હતો એ ઘણો ગયો, એને અહીંયા મનોવિકાર ઘણો ગયો એમ કહે છે. એ પરિણતિ થઈ ગઈ છે રાગની, એ પરિણતિમાંથી રાગ ઘણો ગયો, રાગરસ ઘણો ગયો ત્યારે આગળ અંશ પ્રજ્ઞાત થયો. અંશ પ્રજ્ઞાત થયો એટલે જ્ઞાન વિશેષ, સ્વરૂપ જ્ઞાનની વિશેષતા, સ્વસંવેદનની વિશેષતા, એના અંશ વિધા
એની માત્રા વધી એમ કહેવું છે. એ સમાધિને પણ વિશેષણ એમ લગાવ્યું છે, અંશ પ્રજ્ઞાત સમાધિ. કેવી? અંશ પ્રજ્ઞાત સમાધિ. એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. એ જ્ઞાતા દ્રષ્ટા ભાવ ના અંશો વિધા, જ્ઞાતા દ્રષ્ટા પણ વિશેષ વિધો એટલું અહીંયા કહેવામાં આવે છે. ત્યારે આગળ એટલે મોક્ષ માર્ગમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ જ્ઞાતા દ્રષ્ટા પણ વધતું જાય છે. અથવા અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની એવી ભાષા છે આ વિષયમાં કે વિજ્ઞાન ઘન થતો જાય છે, આત્મા ત્યાં વિજ્ઞાન ઘન થતો જાય છે. જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ રાગનો અભાવ થતો જાય છે, રાગથી નિવૃત્ત થતો જાય છે. અહીંયા મનોવિકાર ગયો એમ કહ્યું. જેમ જેમ રાગનો અભાવ થતો જાય છે તેમ તેમ આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે. ત્યારે પરને જાણવામાં વિસ્મરણ ભાવ આવ્યો, ત્યારે પરને જાણવા સંબંધીની સાવધાની છે એ ઘટવા લાગી. પર પ્રત્યેની ઉત્સુકતા છે, ઉપયોગ જે પર તરફ જાય છે એ પ્રકાર પણ ઓછો થવા લાગ્યો. એ પરને જાણવાનો વિસ્મરણ ભાવ છે. જેમ કોઈ ચીજ ભૂલી જવાય તો એ બાજુ ભૂલી ગયેલી ચીજ પ્રત્યે ઉપયોગ જતો નથી, એમ પર તરફનો ઉપયોગ જવાનો ઓછું થવા. અને એવી જ્યાં દશા થાય ત્યાં કેવળ જ્ઞાન અતિ શીઘ્ર કાળમાં પામે, ત્યાં કેવળ જ્ઞાનની પણ વિવિધતા થાય એમ કહેવું છે. ત્યાં કેવળ જ્ઞાન અતિ શીઘ્ર કાળમાં પામે, પરમાત્માથી લોકાલોકને જાણે, એવી પૂર્ણ દશાની પ્રતીતિ અને ભાવના હોય છે કે પંચમકાળના ધર્માત્માઓને પંચમકાળની વિસ્મૃતિ થઈ જાય છે કે આ કાળમાં કેવળ જ્ઞાન અને મોક્ષ દશા નથી, તો એ વાત તો ન કરવી જોઈએ એવું એ ભૂલી જાય છે. તમે કોઈ પણ જ્ઞાનીના કથનો લેશો તો આ એક વિશિષ્ટ લક્ષણ તમને જોવા મળશે. ચાહે સુગાનીજીના પત્રો લો, મહેનસિંહના વચનામૃત લ્યો, ગુરુદેવના વચનામૃત લ્યો, શ્રીમદજીના વચનામૃત લ્યો, આ તો નજીકના મહાત્માઓ કાળથી, દીપચંદજી તો સ્પષ્ટ લખે છે. બસ જ્યાં સાધક દશા થઈ ત્યાં સાધ્ય આવી જવાનું છે, વાત ઉપર આવી જ જાય છે. પંચમકાળમાં કેવળ જ્ઞાન ન થાય એવું જાણતા હોવા છતાં એ એટલું બધું ગૌણ થાય છે પોતાની ભાવના વિશેષનો કે જાણે એ પંચમકાળને ભૂલી ગયા. જોકે પંચમકાળ તો જીવની જીવોની વિપરીત દશાઓનું નામ છે. શું? જે કાળની વિશે વિપરીત પરિણામવાળા જીવોની બાહુલ્યતા હોય, ઘણો ભાગ હોય, અને ધર્માત્માઓ પછી જ જોવા મળે એવા કાળને દુષ્મકાળ કહે છે અથવા પંચમકાળ કહે છે. પણ જે જીવને પોતાના પરિણામ કાળમાં, કાળ નામ પરિણામમાં, કાળ એટલે પર્યાસ, દ્રવ ક્ષેત્ર કાળ તથા ધર્મ પ્રગટ થયો ત્યાં ક્યાં પંચમ કાળ હતો? જેમ ચોથા કાળમાં ધર્મ પ્રગટ થાય છે એમ એને તો કાળ બદલાઈ ગયો અંદરમાં, એને પંચમ કાળ સાથે કાંઈ સંબંધ જ રહેતો નથી. કેમ કે પંચમ કાળ તો જેને જેના પરિણામમાં વિપર્યાસ રહ્યો તેના પરિણામમાં પંચમ કાળ રહ્યો, જે અવિપરીત થઈને સ્વરૂપ સમાધિમાં લીન થયા અને કેવળ જ્ઞાનની લબ્ધિ જેને પ્રગટ કરી એને પંચમ કાળ સાથે શું લેવા દેવા છે? પંચમ કાળ પંચમ કાળના ઘરે રહી ગયો, અહીં તો ધર્મ કાળ છે, એને ધર્મ કાળ છે, એને પંચમ કાળ નથી. એટલે પંચમ કાળને વિસ્મૃત કરી જાય છે, અથવા પંચમ કાળ સંબંધીના આગમના વિધાનની વિસ્મૃતિ થાય છે. જ્ઞાન રહી જાય છે પણ સ્મરણ નથી. ભાવના વિશેષને
લઈને
ઘણી નજીકમાં દેખાય છે, પૂર્ણતા એને નજીકમાં દેખાય છે, પૂર્ણતા ભાવે છે, ભાવનામાં પૂર્ણતાને ભાવે છે, બહુ નજીક રહીને ભાવે છે, ભાવ દૂર રહીને ભાવતા નથી. એકલા રાગથી મોક્ષની ભાવના કરે એવી આ ભાવના નથી, પણ વિતરાગ ભાવમાં ઉભા રહીને પૂર્ણ વિતરાગ ભાવની ભાવનામાં છે, એટલે એને એમ કહેવાય છે. ઘણા નજીકથી ભાવે છે. કેવો જ્ઞાન અતિ શીઘ્ર કાળમાં પામે, પરમાત્માથી લોકાલોકને જાણે. આ 350માં એવી કોઈ વાત છે? મોડો કરે તો મોડું થાય, પુરુષાર્થ અંતરનો જલ્દી કરે તો નિર્વિકલ સ્વાનુભરી સ્વાનુભૂતિ કરી સ્થિરતા વધારતા વધારતા જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. પણ આ તો પંચમ કાળ છે, આવું કેમ કહો છો? નસીબ તારા પંચમ કાળ છે, તને ક્યાંય વિચારે એવો પંચમ કાળનો? અહીં તો મોક્ષ સાંભળે છે, પંચમ કાળ સાંભળતો
દરે.
જીવ મોક્ષ ને પ્રાપ્ત કરે છે, આવી ગયું સ્થિરતા વધારવાની વાત આવી તો મોક્ષ ને પ્રાપ્ત કરે છે. પંચમ કાળ નથી, ખ્યાલ નથી, સિદ્ધાંત નું જ્ઞાન નથી, બધું સિદ્ધાંત જ્ઞાન છે, પણ આ રીતે સિદ્ધાંત જ્ઞાન સમ્યક છે, માત્ર જાણ પણ તે સમ્યક. પરને જાણવાનો વિસ્મરણ ભાવ આવ્યો તેમાં પંચમ કાળ ને જાણવાનો વિસ્મરણ ભાવ આવ્યો, ઠીક ને? અને કેવળ જ્ઞાન શીઘ્ર કાળમાં પામે, પરમાત્માથી લોકાલોકને જાણે, એવો અનુભવનો મહિમા મનનો વિકાર મતના થાય છે. એવો અનુભવનો મહિમા સમ્યક પ્રકારે રાગ મટતા થાય છે. મનનો વિકાર એટલે અહીંયા રાગ સમ્યક પ્રકારે મટે છે, અથવા સમ્યક પ્રકારે રાગનો અભાવ થતા આ પ્રકાર ઉત્પન્ન થાય છે, એવો અનુભવનો મહિમા છે. તે મન વિકાર મોહનો અભાવ થતા મટે છે. મોહ એટલે મુખ્યપણે દર્શન મોહ લેવો, અને મોહ એટલે અનંતાનુબંધીનો મોહ પણ ત્યાં ચારિત્ર મોહ પણ અનંતાનુબંધીનો રાગ જાય એટલો મટે છે. એટલે એ કહ્યું કે તે મન વિકાર મોહનો અભાવ થતા મટે છે અથવા વ્યામોહ મટતા મટે છે, એટલે કે ઈષ્ટ અનિષ્ટ પણ પરપદાર્થને વિશે માટતા મટે છે, પરપદાર્થને વિશે ઈષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય ઉભો રહે અને મનોવિકાર મટે એવું કદી બંધું કેમ કે અનેક જીવો દીક્ષા ગ્રહણ કરે છે, સંયમ પાળે છે, તો એને મનોવિકાર મટ્યો કે ન મટ્યો, મનોવિકાર ન મટે જ્યાં સુધી અભિપ્રાયમાં પરપદાર્થ સારો છે, કોઈ પણ એક પરપદાર્થ સારો છે કે કોઈ પણ એક પદાર્થ ખરાબ છે એવો અભિપ્રાય રહે છે ત્યાં સુધી મનોવિકાર જતો નથી, ત્યાં સુધી એને દર્શન મોહ મળતો નથી, ત્યાં સુધી એને સ્વરૂપ સમાધિ લાગતી નથી, સ્વરૂપનો આનંદ અનુભવમાં આવતો નથી. તે મન વિકાર મોહનો ભાવ થતા મટે છે. મોહ સર્વજીવોનો મહારૂપુ છે. આ દર્શનો સમસ્ત જીવોનો મહાન દુશ્મન છે. રીપુ એટલે દુશ્મન, શત્રુ છે. રીપુ એટલે શત્રુ, મોહ છે તે સર્વજીવોનો શત્રુ છે. 45 વર્ષ સુધી એક વાત કરી, લોકોનું ધ્યાન ચારિત્ર મોહ ઉપર આવી જાય. ભાઈ દોષનું મૂળિયું દર્શન મોહમાં પડેલું છે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપનો બોધ. દર્શન મોહનું વ્યતીત થઈને જે જ્ઞાનમાં ઉપજે એને ચારિત્ર મોહ પછી અંશે ખલાસ થતો જાય છે. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ યોગ્ય, તેથી એમ અવલોકન કરવા યોગ્ય છે કે દર્શન મોહ નાશ થતા ચારિત્ર મોહ પ્રક્ષીણ થઈ જશે, ક્ષીણ થઈ જશે, વિશેષ કરીને એનો પણ નાશ થઈ જશે. મોહ સર્વજીવનો મહાન વેરી છે. કેમ કે જે મોહ છે તે વેરી છે, એ ઝેરી છે, માટે વેરી છે, એ ઝેર છે. દર્શન મોહ છે ઝેર છે. જે દર્શન મોહમાં જગતના જીવોને મીઠાશ અનુભવાય છે, દર્શન મોહને કારણે મીઠાશ અનુભવાય છે કે આ મારું ઘર, આ મારું કુટુંબ, આ મારા કુટુંબના સભ્યો, આ બધું મારું, આ મારી સંપત્તિ, આ મારી આબરૂ કીર્તિ, એવું જે કાંઈ પરમાં મીઠાશ પણ આવે છે એમાં દર્શન મોહની ઉત્પત્તિ છે. એ મીઠું લાગે છે એ અહીંયા ઝેર છે. એ ઝેરી ભાવ છે તારા આત્માનો વેરી ભાવ છે. અહીંયા સચેત થઈ જાય, તું જાગૃત થઈ જાય, સાવધાન થઈ જાય. એ મીઠાશમાં અનંત જન્મ મરણના બીજડા પડ્યા છે. એવા મીઠાશના એક ભાવમાં અનંત જન્મ મરણના અનંત નિબોધના ભાવનું બીજ ત્યાં સબું સાજું છે. જેમ કેન્સરની ભયંકરતા ભાસે એમ આ કેન્સરનો મોટો દાદો છે એની ભયંકરતા ભાસી. મીઠાશ છે એ જ્યાં છે એટલે એને મહારીપુ શબ્દ આપ્યો છે. એ રીપુ શબ્દ નથી કયો પણ મહારીપુ છે. સર્વથી મોટો દુશ્મન હોય મો સર્વજીવનો મહારૂપુ છે. અનાદિથી સંસારી જીવને 84માં નસાવે છે. 84 લાખ જીવાયુની છે. ત્યાં જન્મ ધારણ કરવાનું, ત્યાં ઉત્પન્ન થવાનું કારણ આ દર્શનનું છે. એને લઈને એ આયુષ બધા બંધાય છે એમ કહે છે.
અનંત જે પરંપરા ચાલે છે એની અનંતતાનું કારણ આ દર્શન પછી દર્શન નું ગયા પછી આયુષ બંધાય એક ભાવનું કે બે ભાવનું કે ત્રણ ભાવનું જે બાકી રહ્યા હોય ત્રણ ચાર પાંચ પણ એમાં અનંતતા નથી કે અનંતતા તો થઈ ગઈ છે અનંતતા નથી કે એક ક્ષણના અભાવમાં દર્શન ક્ષણ માત્ર અભાવ થઈ જાય છે પ્રથમ ક્ષણમાં પ્રથમ ક્ષણમાં વાસ થાય છે એ પહેલો સમય દર્શન મોહની વ્યસિતતાનો અને સ્વાનુભવની ઉત્પત્તિનો પહેલો સમય જન્મ મરણની અનંતતાને તોડે છે એક જ સમય શક્તિ છે ભાઈ શક્તિ છે આટલી શક્તિ છે સાચી સમજણ કરીને સાચો નિર્ણય થવાની ઓળખાણ થવી સમજણ નો અર્થ છે કે આ સ્વરૂપની ઓળખાણ સુધી પહોંચવું જોઈએ પછી ઓળખાણ થતા એકાગ્રતા થવા સંબંધીની પ્રક્રિયામાં સહજતા આવે છે અને અનુભવ થતા મોક્ષ પર્યંતની પરિણામમાં સહજતા આવે છે કે કૃત્રિમ પુરુષાર્થથી કે કૃત્રિમ પરિણામથી આ સહજાત્મ સ્વરૂપનો માર્ગ પણ નથી અને એનું ફળ પણ નથી સહજ છે એ સહજ જ છે એનો માર્ગ પણ સહજ એની નીતિ પણ સહજ એનો પુરુષાર્થ પણ સહજ છે એટલે જે સંયોગમાં મીઠાશ વેદાય ત્યાં એને ભૂલથી પણ ઝેર ખવાય છે આપની અંદરમાં એને લાઈટ થવી ભલે તાત્કાલિક નો થાય ને ક્ષણ બે ક્ષણ પછી થાય પણ લાઈટ તો થવી જોઈએ નહીતર રસમાંથી પાછા વળવાનું નહીં થાય આગળ વધી જશે એના રસમાં મીઠાશના રસમાં આગળ વધી જશે આ એનો રસ તૂટશે એ અભ્યાસ ચાલુ છે તો મીઠાશના કાળમાં જ જાગૃતિ આવી જશે ત્યારે એને ઓળખાણ પણ થઈ જશે મોહ સર્વજીવનો માર પૂછે અનાદિથી સંસારી જીવને ચોરાશીમાં નચાવે છે અને સંસારી જીવ હર્ષ માની માની ભાવ સમુદ્રમાં ગરે છે પડે છે હોશે હોશે કેમ કે દીકરાના લગ્ન છે અમારે ત્યાં પહેલું ટાણું છે અમને હોશ ન થાય તો કે આ બીજું તો કે છેલ્લું છે તો એમાં હોશ ન થાય હવે ક્યાં અમારે હોશ નો પ્રસંગ છે પણ હવે અનંત વાર થઈ ગયો છેલ્લો ને પહેલો શું માને એ નિશાસમાં જીવ કેટલું એ વખતે ઝેર ખાઈ લે છે એને એને ખબર પડતી અને સંસારી જીવ હરખ માની માનીને હોશ કરી કરીને ભવ સમુદ્રમાં ગળે છે ભવ સમુદ્રમાં પડે છે સમુદ્રમાં પડે છે એટલા માટે કહ્યું કે પછી ક્યાં જાય છે એનો પત્તો લાગતો નથી સ્ટીમરની સ્ટીમર લઈ જાય તો પત્તો ન લાગે તો માણાનો પત્તો ક્યાંથી લાગે એનું નામ સમુદ્ર છે વિશાળ ભવભ્રમણનો પ્રકાર છે 84 લાખ યોનિનો એ સમુદ્રમાં મંટોમાં તણખનું ક્યારે ક્યાં જઈને પડે એનો શું નિયમ છે એમ અહીંથી ગયો સાવધાનીમાંથી ચૂક્યો હવે ક્યાં ક્યાંય કેવી રીતે જઈને પડશે એની શું ગણતરી છે
કુટુંબના માટે કરવું તો જોઈએ કે ન કરવું, ન કરવું જોઈએ, પણ મીઠાસ લઈને મૂકવાને એમ વાત છે. અને એમ લાગે કે વ્યવહારે ઉભા રહેવું પડે છે, રહેવું નથી પણ ઉભા રહેવું પડે છે, તો તું રે પરાણે પરાણે ઉભો, પણ તું તો હોશ લાવીને ઉત્સાહથી રસ રેડીને જા છો, મીઠાસ મીઠાસ લાવીને લાવી તો તારા હાથની વાત છે. ઉભા રહેવામાં તને કદાચ કોઈ બળજબરી કરે કે કેમ ભાઈ તમારી ફરજ છે ને ઉભા નથી રહેતા, વરના બાપ છો તો આ ખુરશી બેહવું પડશે એમ કે તમારે તિલક કરવું છે, કરી લે ભાઈ, પણ અંદર તારે કેટલો રસ લેવો હોય તારા હાથની વાત છે કે મીઠાસ કે એ ઝેર ખાવા જેવું. ભાવ સમુદ્રમાં ગરે છે પડે છે તો પણ પોતાને ધન્ય માને, અવળાઈ નતો કઈ પાર નથી.
જય હો.